નમસ્કાર. આકાશવાણી સમાચાર, રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરવા બદલ વિદેશમંત્રી ડોક્ટર જયશંકરે અફઘાનિસ્તાનની પ્રશંસા કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ઓસ્ટ્રેલિયન કંપનીઓને ભારતમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું. ગુજરાતના પ્રવાસે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે જૂનાગઢના સાસણગીરમાં સિંહ દર્શન કર્યા. વેનેઝુએલાના મારિયા કોરિના મચાડોને 2025નો નોબેલ શાંતિ પુરસ્કાર જાહેર કરાયો. અને ક્રિકેટમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસની રમતના અંતે ભારતે 2 વિકેટે 318 રન બનાવ્યા. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરવા બદલ વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે અફઘાનિસ્તાનની પ્રશંસા કરી. નવી દિલ્હીમાં ડોક્ટર એસ જયશંકર અને અફઘાનિસ્તાનના વિદેશમંત્રી મૌલવી અમીર ખાન મુત્તાકી વચ્ચેની વાતચીત પછી જાહેર કરાયેલા સંયુક્ત નિવેદનમાં આ વાત કહેવામાં આવી. તેમણે પ્રદેશમાં શાંતિ, સ્થિરતા અને પરસ્પર વિશ્વાસને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. બંને પક્ષોએ એકબીજાની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાના માટે આદર પર ભાર મૂક્યો. વિદેશમંત્રીએ ભારતની સુરક્ષા ચિંતાઓ પ્રત્યે અફઘાન પક્ષની સમજણની પણ પ્રશંસા કરી. અફઘાન વિદેશમંત્રીએ તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો કે અફઘાન સરકાર કોઈપણ જૂથ અથવા વ્યક્તિને ભારત વિરુદ્ધ અફઘાન ભૂમિનો ઉપયોગ કરવા દેશે નહીં. તેમણે ભારત અફઘાનિસ્તાન એર ફ્રેટ કોરિડોરના પ્રારંભનું સ્વાગત કર્યું. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે દેશ માળખાકીય સુધારાઓની પરિવર્તનશીલ યાત્રા પર છે, ખાસ કરીને ઉત્પાદન ક્ષેત્રમાં. તેમણે કહ્યું કે ભારત હવે વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર અને સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. આજે સિડનીમાં ભારત ઓસ્ટ્રેલિયા સંરક્ષણ ઉદ્યોગ વ્યાપાર ગોળમેજી પરિષદને સંબોધતા શ્રી સિંહે કહ્યું કે મેક ઇન ઇન્ડિયા, ઉત્પાદન સાથે સંકળાયેલા પ્રોત્સાહન યોજનાઓ અને ડિજિટલ પરિવર્તન જેવી પહેલોએ નવીનતા અને રોકાણ માટે અનુકૂળ વાતાવરણ બનાવ્યું છે.
ઓસ્ટ્રેલિયા વિશિષ્ટ પ્રૌદ્યોગિકી, ક્વાન્ટમ પ્રણાલીઓ, સ્વચલિત જલ વાહનો ઓર ઉન્નત સામુદ્રી નિગરાની મેં ઉત્કૃષ્ટ હૈ. દૂસરી ઓર ભારત વિશાલ વિનિર્માણ પૈમાને ઓર કિફાયતી સોફ્ટવેર શક્તિયાં તથા જહાજ નિર્માણ, મિસાઇલ પ્રૌદ્યોગિકી ઓર અંતરિક્ષ જૈસે ક્ષેત્રો મેં સ્વદેશી ક્ષમતા પ્રદાન કરતા હૈ. મેરા માનના હૈ કે યહ ગોલમેજ સંમેલન હમારે રક્ષા ઉદ્યોગ સહયોગ મેં અપ્રયુક્ત ક્ષમતા કા દોહન કરને મેં એક બડા ઉત્પ્રેરક સાબિત હોગા.
ટાઈપ ધ અનરિયલાઇઝ્ડ પોટેન્શિયલ ઇન અવર ડિફેન્સ ઇન્ડસ્ટ્રી કોલેબોરેશન.
ગુજરાત રાજ્યની પ્રવાસે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે જૂનાગઢના પ્રવાસ દરમિયાન સાસણગીરમાં સિંહ દર્શન કર્યા. સુશ્રી મુર્મુએ સાસણની મુલાકાત દરમિયાન ગીરમાં રહેતા આદિવાસી સમુદાયના લોકો સાથે સંવાદ કરી રહ્યા છે. સાંભળીએ જૂનાગઢના અમારા પ્રતિનિધિનો એક અહેવાલ.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે તેમના ગુજરાત પ્રવાસના બીજે દિવસે સાસણ ખાતે સિંહ દર્શનનો લહાવો લીધો હતો. સોમનાથ દર્શન કરીને બપોરે 4 કલાકે સાસણ ખાતે આવી પહોંચેલ રાષ્ટ્રપતિશ્રીનું વન અને પર્યાવરણ મંત્રી મોહુભાઈ બેરા, પ્રિન્સિપલ સેક્રેટરી સંજીવસિંહ તેમજ મુખ્ય વન સંરક્ષક ડોક્ટર એપી સિંઘે સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સિંહ સદન ખાતેથી તેમણે સિંહ દર્શનનો પ્રારંભ કર્યો હતો. મોડી સાંજ સુધી તેઓ ગીર જંગલમાં ફર્યા હતા અને સિંહ પરિવાર તેમજ સિંહ દર્શનનો રોમાંચ માણ્યો હતો. દરમિયાન આજે રાત્રે તેઓ સીધી બાદશાહોનું ધમાલ નૃત્ય પણ નિહાળશે અને આદિવાસી તેમજ નેસડામાં રહેતા માલધારીઓના જીવન કવન વિશે વાકેફ થશે. સંજીવ મહેતા, જૂનાગઢ.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાજ્યના 3 દિવસના પ્રવાસે ગઈકાલે સાંજે રાજકોટ પહોંચ્યા હતા. આજે સવારે તેમણે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં જળાભિષેક કરીને સોમેશ્વર મહાપૂજા અને ધ્વજાપૂજા કરી હતી. બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ સાથે 121 વિધાનસભા મતવિસ્તારો માટે પ્રથમ તબક્કા માટે નામાંકન પ્રક્રિયા શરૂ થઈ છે. ચૂંટણી પંચે નામાંકન કેન્દ્રોની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા માટે ખાસ સૂચનાઓ જારી કરવામાં આવી છે. દરમિયાન ચૂંટણી પંચે આગામી બિહાર વિધાનસભા ચૂંટણીઓ અને અન્ય રાજ્યોમાં પેટા ચૂંટણીઓ માટે તમામ ચૂંટણી અધિકારીઓ માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કર્યું છે. પંચે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઓનલાઈન મૂલ્યાંકન અને શંકા નિવારણ સત્રોમાં ચૂંટણી કામગીરીના તમામ તબક્કાઓ આવરી લેવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ_ABAD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજના અને કઠોળમાં આત્મનિર્ભરતા મિશનનો પ્રારંભ કરશે. કૃષિ મંત્રાલયે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ધનધાન્ય કૃષિ યોજના દેશભરના 100 ઓછી ઉત્પાદકતા ધરાવતા જિલ્લાઓમાં વ્યાપક કૃષિ વિકાસ હાથ ધરશે. આ યોજનાઓનો ઉદ્દેશ ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો કરવાનો અને દરેક ખેતર માટે સિંચાઈ સુવિધાઓ સુનિશ્ચિત કરવાનો છે. આ અંગે સાંભળીએ એક અહેવાલ.
કઠોળ આત્મનિર્ભરતા મિશન તુવેર, ચણા અને મસૂર જેવા મુખ્ય કઠોળ પાકોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ મિશન હેઠળ કેન્દ્રીય એજન્સીઓ નોંધાયેલા ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે 100% ઉત્પાદન ખરીદશે, જેનાથી ઉત્પાદકો માટે વ્યાજબી નફો સુનિશ્ચિત થશે. આ મિશન ખેતીલાયક વિસ્તારોનો વિસ્તાર કરવા અને ઉત્પાદકતામાં સુધારો કરવા માટે પણ કામ કરશે. કઠોળ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા તરફ આ એક મહત્વપૂર્ણ પગલું છે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી મોદી ખેડૂતો, ખેડૂત ઉત્પાદક સંગઠનો, સહકારી સંસ્થાઓ અને નવીનતાઓને કૃષિ ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ સન્માનિત કરશે. આ પ્રસંગે શ્રી મોદી કૃષિ માળખાગત ભંડોળ, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ અને ખાદ્ય પ્રક્રિયા ક્ષેત્રોને લગતા 1100થી વધુ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. અજય ઇન્દ્રેકર, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
આજે નવી દિલ્હીમાં વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ રાષ્ટ્રીય ટેલી માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ ટેલીમાનસ માટે ટેલીમાનસ એપ સહિત અનેક નવી પહેલો શરૂ કરી. માનસ એપ અંગ્રેજી અને હિન્દી ઉપરાંત 10 પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ હશે. આ પ્રસંગે શ્રી નડ્ડાએ જણાવ્યું કે ટેલીમાનસ એપની નવી સુવિધાઓ શરૂ કરીને સરકાર માનસિક સ્વાસ્થ્ય કટોકટીઓને અસરકારક રીતે સંબોધવા અને દેશના દરેક ખૂણામાં ડિજિટલ નવીનતાની પહોંચને વિસ્તૃત કરવા માટેની તૈયારીને મજબૂત બનાવી રહી છે. વેનેઝુએલાના મારિયા કોરિના મચાડોને 2025નો નોબેલ શાંતિ પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો છે. વેનેઝુએલાના લોકોના લોકશાહી અધિકારોને પ્રોત્સાહન આપવા માટેના તેમના અથાક પ્રયાસો માટે તેમની પસંદગી કરવામાં આવી છે. વેનેઝુએલાના આયર્ન લેડી તરીકે પણ જાણીતા મચાડોને ટાઈમ મેગેઝીનની 2025ના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા. અમેરિકાએ પાકિસ્તાનને નવી ઉત્પાદિત અદ્યતન મધ્યમ અંતરની હવાથી હવાની મિસાઇલો પૂરી પાડવાનો ઇન્કાર કર્યો છે. ભારતમાં અમેરિકન દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમેરિકન ફોરેન મિલિટરી સેલ્સ કોન્ટ્રાક્ટમાં તાજેતરના સુધારામાં પાકિસ્તાનને નવી શસ્ત્ર પ્રણાલીઓ હસ્તાંતરિત કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે આ સુધારો જાળવણી અને સ્પેરપાર્ટ સપોર્ટ પૂરતો મર્યાદિત છે અને તેના શસ્ત્રાગારમાં કોઈ ક્ષમતા વૃદ્ધિ અથવા અપગ્રેડ પ્રદાન કરતું નથી. સરકારે જાહેરાત કરી છે કે બુદ્ધના પવિત્ર અવશેષોને ભારતમાંથી રશિયન રિપબ્લિક ઓફ કાલ્મિકિયામાં પ્રદર્શન માટે લઈ જવામાં આવશે. સાંસ્કૃતિક મંત્રાલયે જણાવ્યું કે આ પ્રદર્શન આ મહિનાની 11-18 તારીખ દરમિયાન રાજધાની એલિસ્ટામાં યોજાશે. તેનો હેતુ સ્થાનિક બૌદ્ધ વસ્તી માટે ધાર્મિક સેવાઓ પૂરી પાડવાનો છે. પવિત્ર અવશેષો સાથે ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યના નેતૃત્વમાં 11 વરિષ્ઠ ભારતીય સાધુઓનું એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ હાજર રહેશે. વિદેશ મંત્રાલયે ઓવરસીઝ મોબિલિટી સુવિધા અને કલ્યાણ વિધેયક 2025ના ડ્રાફ્ટ પર ટિપ્પણીઓ અને સૂચનો આમંત્રિત કર્યા છે. આ બિલ નીતિ વ્યવસ્થાપન માટે મંત્રાલય વચ્ચે વધુ સારા સંકલનને સરળ બનાવવા ઓવરસીઝ મોબિલિટી અને કલ્યાણ પરિષદની સ્થાપનાનો પ્રસ્તાવ મૂકે છે. સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું છે કે ભારત ઝડપથી ડિજિટાઇઝેશન તરફ આગળ વધી રહ્યું છે. નવી દિલ્હીમાં રાષ્ટ્રીય આર્કાઇવ ઓફ ઇન્ડિયાના દ્વારા આયોજિત ગુડ ગવર્નન્સ એન્ડ રેકોર્ડ્સ પ્રદર્શનના ઉદઘાટન સમારોહને સંબોધતા શ્રી શેખાવતે કહ્યું કે દેશ પરિવર્તનના સમયગાળામાંથી પસાર થઈ રહ્યો છે. ક્રિકેટમાં ઓપનર યશસ્વી જયસ્વાલે અરનમ 173 રન બનાવીને વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે રમતના અંતે ભારતે 2 વિકેટે 318 રન બનાવ્યા હતા. આજે સાંજે રમત પૂર્ણ થઈ ત્યારે યશસ્વી જયસ્વાલ 173 અને કેપ્ટન શુભમન ગિલ 20 રન બનાવીને રમતમાં રમતા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરવા બદલ વિદેશમંત્રી ડોક્ટર જયશંકરે અફઘાનિસ્તાનની પ્રશંસા કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ઓસ્ટ્રેલિયન કંપનીઓને ભારતમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું. ગુજરાતના પ્રવાસે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે જૂનાગઢના સાસણગીરમાં સિંહ દર્શન કર્યા. વેનેઝુએલાના મારિયા કોરિના મચાડોને 2025નો નોબેલ શાંતિ પુરસ્કાર જાહેર કરાયો અને ક્રિકેટમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસની રમતના અંતે ભારતે 2 વિકેટે 318 રન બનાવ્યા. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળશો. નમસ્કાર.